Why do people want to be at work? To feel heard, appreciated, part of something, and to know there's a career path for everyone. Inclusive workplaces are linked to increased innovation, productivity, and employee satisfaction. Make your organisation a place where people want to be. For inclusion and diversity training, visit inclusion-program.com.au.
આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/gujarati પર.
નમસ્તે મિત્રો, પ્રસ્તુત છે આ સપ્તાહના સમાચાર. ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે 7 મે મતદાન છે. અને સમગ્ર દેશની વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાંથી ચૂંટણી લડવાના છે એ વારાણસી સહિતની કેટલીક બેઠક માટે તો 1 જૂને મતદાન થવાનું છે. જોકે મતદાન પ્રક્રિયા પાર પડે એ પહેલાં આગામી લોકસભાની કમસે કમ એક બેઠકનું પરિણામ આવી ગયું છે. જી હા, સુરતના ભાજપના ઉમેદવાર મુકેશ દલાલને સોમવારે બિનહરીફ વિજેતા ઘોષિત કરવામાં આવ્યા છે. શનિવારે આ મત વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના નામાંકન પત્રમાં અમુક ક્ષતિ જણાતા એમની ઉમેદવારી રદ ઘોષિત કરવામાં આવી હતી. સુરત લોકસભા મત વિસ્તારના ચૂંટણી અધિકારીના જણાવ્યા પ્રમાણે કુંભાણીના નામનો પ્રસ્તાવ કરનારા લોકોના હસ્તાક્ષર ખોટા હતા અને એમને જિલ્લા કાર્યાલયમાં પ્રત્યક્ષ હાજર થવાનું કહેવામાં આવ્યું હોવા છતાં એમાંથી કોઈ નિર્ધારિત સમયે ઉપસ્થિત થયું નહોતું. કોંગ્રેસના સબસ્ટિટ્યુટ ઉમેદવારના ફોર્મમાં પણ આ જ રીતની ક્ષતિ હતી, એટલે એમનું ફોર્મ પણ રદ કરવામાં આવ્યું હતું. કોંગ્રેસે અને ભાજપ અને ચૂંટણી પંચ વચ્ચેની મેચ ફિક્સિંગ ગણાવી હતી અને અદાલતમાં જવાની વાત પણ ઉચ્ચારી હતી. એ દરમિયાન જો કે સુરતમાંથી નામાંકન નોંધાવનારા બીજા 9 ઉમેદવારોએ વારાફરથી પોતાના ફોર્મ પાછા ખેંચી લેતા ચૂંટણી અધિકારીએ સોમવારે બપોરે મેદાનમાં રહેલા એકમાત્ર ઉમેદવાર ભાજપના મુકેશ દલાલને વિજેતા જાહેર કર્યા હતા. કોંગ્રેસે આખા પ્રકરણને લોકશાહીની હત્યા સમાન લેખાવ્યું હતું. એક તબક્કે તો કોંગ્રેસે ભાજપ દ્વારા એના ઉમેદવાર નિલેશ કુંભાણીનું અપહરણ કરવામાં આવ્યા હોવાનું પણ આળ મૂક્યું હતું. જોકે જે રીતે સમગ્ર ઘટનાએ આકાર લીધો એ પરથી લાગે છે કે જે કંઈ થયું એ બધું કુંભાણીની જાણ સાથે થયું છે, એનું કારણ કોઈ પણ હોઈ શકે. બીજું, આ કિસ્સામાં કોંગ્રેસી આગેવાનોની લાપરવાહી પણ છતી થઈ છે. ઉમેદવારોના પ્રસ્તાવક તરીકે કોણ હસ્તાક્ષર કરે છે એના યોગ્ય દસ્તાવેજ છે કે નહીં એની ચકાસણી ઉમેદવારી ભરાવતા પહેલાં પક્ષ દ્વારા થતી હોય છે અને એ પછી જ ઉમેદવારને પક્ષ તરફથી અધિકૃત પત્ર આપવામાં આવે છે. કોઈક કારણસર કોંગ્રેસી નેતાગીરી ગાફેલ રહી અને ભાજપનું કામ થઈ ગયું. ભાજપની સ્થાપનાના 44 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર લોકસભામાં એનો કોઈ ઉમેદવાર બિનહરીફ ચૂંટાયો છે. બુલેટિનમાં ગુજરાતની જ વાત આગળ કરીએ તો લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે એમ ક્ષત્રિયો સાથેનું અંતર ઘટતું રહેશે એવી ભાજપ નેતાગીરીની અપેક્ષા ફળીભૂત થઈ નથી. બરાબર 1 મહિના પહેલા કેન્દ્રીય પ્રધાન અને રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ મુગલ તથા અંગ્રેજ રાજવટ સમયે રાજા રજવાડાના વર્તન વ્યવહાર વિશે આમો ઉચ્ચારણ કર્યા હતા. ત્યારથી ગુજરાતનો સમગ્ર ક્ષત્રિય સમાજ એમની સામે પડ્યો છે. બાકી હતું તે ગુજરાત ભાજપના ઓર એક નેતા કિરણભાઈ પટેલે પણ હમણાં રાજપૂત સમાજ વિશે અમુક ટિપ્પણી કરી છે. મંગળવારે રાજપૂત સંકલન સમિતિના આગેવાન કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે ક્ષત્રિયો સામે જે રોકવાની જેની ઈચ્છા હોય એવા તમામ નેતાઓને ભાજપે એકસાથે એના પ્રદેશ કાર્યાલયે બોલાવી લેવા જોઈએ. ચાવડાએ કહ્યું હતું કે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટેના ઉમેદવારી પત્ર પાછા ખેંચી લેવાની છેલ્લી મુદત વીતી ગઈ છે અને ભાજપે રૂપાલાને એના ઉમેદવાર તરીકે જાળવી રાખ્યા છે, એટલે ક્ષત્રિય સમાજ હવે રાજ્યની દરેક બેઠક પર ભાજપ વિરોધી આંદોલન શરૂ કરશે. હાલના તબક્કે બારડોલી તથા જામનગર ખાતે ભાજપ વિરોધી મહાસંમેલન યોજવાની ઘોષણા કરવામાં આવી છે. અહીં એ પણ ઉલ્લેખ કરવો રહ્યો કે રૂપાલા સામે ક્ષત્રિય આંદોલનને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22-23 એપ્રિલે રાજકોટ, જૂનાગઢ તથા પોરબંદર વિસ્તારોની મુલાકાત લેશે એવી વાત છેલ્લા કેટલાક દિવસથી ચર્ચાતી હતી. જોકે હવે વડાપ્રધાન સીધા 1 મે ગુજરાત આવવાના છે અને એ પણ દાહોદ તથા પંચમહાલમાં. ગુજરાતમાં 5મી મે પ્રચાર પૂરો થશે એટલે એ પહેલાં મોદી સૌરાષ્ટ્રની મુલાકાત લે છે કે નહીં એ જોવું રહ્યું. સમાચાર બુલેટિનમાં આગળ વધી અને હવે કરીએ વાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમુક નિવેદનોની, જેણે અહીં મોટો રાજકીય વિવાદ ઊભો કર્યો છે અને કોંગ્રેસે તેમને ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠેરવવાની માંગણી પણ કરી છે. રવિવારે રાજસ્થાનમાં એક ચૂંટણી સભા સંબોધતી વખતે નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસની નજર દેશની સ્ત્રીઓના ઘરેણા પણ છે. આપણી માતા અને બહેનોના સોનાના દાગીના હસ્તગત કરી કોંગ્રેસ વધુ બાળકો પેદા કરતા અને ઘૂસણખોરોની જેમ અહીં રહેતા લોકોમાં એનું વિતરણ કરશે. મોદીનો ઈશારો સાફ હતો અને એમણે અગાઉની કોંગ્રેસ સરકારના એક નિવેદનનો હવાલો પણ આપ્યો હતો, જેમાં કહેવાયું હતું કે દેશની સંપત્તિ પર પહેલો અધિકાર મુસ્લિમોનો છે. હમણાંના કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં વળી એમ કહેવાયું છે કે કોંગ્રેસ લોકોની સંપત્તિ વિશે તપાસ કરશે અને જરૂર પડે તો એ સંપત્તિ લઈને જરૂરતમંદ લોકોને આપશે. સોમવારે ઉત્તરપ્રદેશના અલીગઢમાં ફરીવાર મોદીએ કોંગ્રેસ પર એવો આક્ષેપ કર્યો કે આ એક એવા પરિવારવાદી લોકોનો પક્ષ છે જેમણે સામાન્ય પ્રજાને લૂંટી મોટા આર્થિક સામ્રાજ્ય ઊભા કર્યા છે, પરંતુ એમાંથી ગરીબોને રાતીપાયની પણ મદદ કરી નથી. હવે એ લોકો સત્તા પર આવીને આપણી સ્ત્રીઓના મંગળસૂત્ર પણ લઈ લેવાની વેતરણમાં છે. કોંગ્રેસે વડાપ્રધાનના આવા સીધા આક્ષેપો સામે વાંધો લીધો હતો અને કહ્યું હતું કે વડાપ્રધાન મતદારોને ગેરમાર્ગે દોરવા માટે એના ચૂંટણી ઢંઢેરાનું ખોટું અર્થઘટન કરી રહ્યા છે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે ખોટું બોલવાની તમામ મર્યાદા ઓળંગી વડાપ્રધાને એમના હોદ્દાની ગરિમાને કલંક લગાડ્યું છે. વડાપ્રધાન મોદીએ મનમોહનસિંહની સરકાર સમયના જે નિવેદનને ટાંક્યું હતું એ વિશે કોંગ્રેસના એક પ્રવક્તાએ સ્પષ્ટતા કરી હતી કે રાષ્ટ્રીય વિકાસ પરિષદની એક બેઠકમાં પક્ષ તરફથી એમ કહેવામાં આવ્યું હતું કે રાષ્ટ્રની સંપત્તિ પર સ્ત્રી, આદિવાસી, મજૂરો, શોષિતો અને મુસ્લિમોનો પહેલો અધિકાર છે. એ નિવેદનમાં માત્ર મુસ્લિમોના હકની વાત નહોતી. મંગળવારે કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાએ કર્ણાટકની એક ચૂંટણી સભામાં મોદીના નિવેદનની આકરી ટીકા કરતા કહ્યું હતું કે મારી માતાએ દેશ માટે પતિ ગુમાવી પોતાના મંગળસૂત્રનું બલિદાન આપ્યું છે, એટલે મોદીએ મંગળસૂત્ર વિશે કોઈ અણછાસ્તી કમેન્ટ કરવાની જરૂર નથી. બીજી તરફ કોંગ્રેસે મોદીના ઉચ્ચારણો બદલ ચૂંટણી પંચ સમક્ષ વિધિવત ફરિયાદ નોંધાવી છે, જેના આધારે પંચે મોદીની રાજસ્થાનમાં જ્યાં સભા યોજાઈ હતી એ બાંસવાડાના જિલ્લા અધિકારી પાસેથી મોદીની સભાની વિડીયો ફૂટેજ તથા એ સભાના અખબારી અહેવાલોના ક્લિપિંગ્સ વગેરે મંગાવ્યા છે.
લાઇક શેર કોમેન્ટ કરો. SBS ગુજરાતીને ફેસબુક પર ફોલો કરો.